તારીખ 8/8/1994 શ્રી સમયસર ગાથા 204 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 195
શ્રી સમયસર પર ભાગો 204 ગાથા ચાલી રહી છે સંક્ષેપમાં થોડું લઈએ મોક્ષ નો ઉપાય શું છે એ જ્ઞાન જ મોક્ષ નો ઉપાય છે ગાથાનો એ વિષય છે જ્ઞાન જ મોક્ષ નો ઉપાય છે તો કયું જ્ઞાન મોક્ષ નો ઉપાય છે એ આ ગાથાનો વિષય છે મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન અંધિમ જ્ઞાન મારો મનોપર્ય જ્ઞાન કેવળ જ્ઞાન કયું જ્ઞાન એ પાંચે પ્રકારના ભેદો તો કર્મ ના ક્ષોભ શમના નિમિત્તે છે એ પાંચે ભેદો જે એક પદને અભિનંદે છે એક પદને સામાન્ય પદને સામાન્ય સ્વભાવને પછી પદમાંથી સ્વભાવ દે દે એ જ્ઞાન જ મોક્ષ નો ઉપાય છે બીજો કોઈ મોક્ષ નો ઉપાય નથી નીચે છે કે માટે જેમાં સમસ્ત ભેદ દૂર થયા છે ત્યાંથી ફરીથી લઈએ ટીકામાં છેલ્લે છે ને માટે જેમાં સમસ્ત ભેદ દૂર થયા છે એવા આત્મ સ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું જ અવલંબન કરવું જેમાં કોઈ ભેદ નથી એવું જે એકાકાર જ્ઞાન છે એ આત્મ સ્વભાવભૂત જ્ઞાન છે ભેદ વાળું જ્ઞાન તે સ્વભાવભૂત જ્ઞાન ન લીધું અવધિને મન પ્રયોગ જ્ઞાન તો પર પદાર્થને વિષય કરે છે કેવળ જ્ઞાન સ્વ પદાર્થને વિષય કરે છે મતે શ્રુત પણ સમ્યક થાય ત્યારે સ્વરૂપને વિષય કરે છે અથવા સ્વપર પ્રકાશક છે મતે શ્રુત કેવળ સ્વપર પ્રકાશક છે અહીંયા એ કાંઈ નથી લેવું અહીં તો જે સ્વભાવભૂત જ્ઞાન છે એક પદ છે ભેદ વિનાનું નિર્ભેદ પદ છે જ્ઞાન પદ છે એ સ્વભાવ પદ છે સ્વભાવભૂત પદ છે અને તેનું એકનું જ અવલંબન કરવું સ્વભાવનું જ અવલંબન લેવું એનો ઉપાય છે એકાકાર જ્ઞાન મારફત સ્વભાવનું અવલંબન લેવું અનેકાકાર જ્ઞાન મારફત જ્ઞેયાકાર જ્ઞાન મારફત સ્વભાવનું અવલંબન આવતો જ્ઞેયનું અવલંબન રહે છે કેવળ જ્ઞાનનો ભેદ છે એ અહીંયા ન લેવો બીજું શું છે કે કેવળ જ્ઞાન આમ તો મોક્ષ સ્વરૂપ છે ને અહીંયા ગાથાનો વિષય છે મોક્ષનો ઉપાય કયું જ્ઞાન છે એટલો મથાળામાં એ લીધું છે કર્મના ક્ષોભશમના નિમિત્તે જ્ઞાનમાં ભેદ હોવા છતાં તે જ્ઞાનના જ્ઞાનનું સ્વરૂપ વિચારવામાં આવે તો જ્ઞાનનું સ્વરૂપ અનેકાકાર નથી એમ કહે છે જ્ઞાન એક જ છે અને તે જ્ઞાન જ મોક્ષનો ઉપાય છે ને મોક્ષનો ઉપાય શું છે એ વાત ચાલે છે કેવળ જ્ઞાન તો મોક્ષ સ્વરૂપ છે પણ જ્ઞાનમાં પાંચ ભેદમાં એનો એક ભેદ છે એટલે સાથે લઈ લીધું છે આચાર્ય દેવે કે પાંચે ભેદ છે એ પાંચે ભેદને ભેદ તરીકે બાદ કરવા જોઈએ એક અભેદ જ્ઞાન છે એ એક જ મોક્ષ નો ઉપાય છે બીજો કોઈ મોક્ષ નો ઉપાય નથી હા એક જ કેવળ જ્ઞાન ની પ્રાપ્તિ નો ઉપાય કયો મોક્ષ નો ઉપાય કયો એક જ વાત છે કે એક જ્ઞાન છે સ્વભાવભૂત જ્ઞાન છે તેનું અવલંબન કરવું તે એક જ ઉપાય છે બીજો કોઈ ઉપાય નથી જ્ઞાન સામાન્ય કેમ કે ઉપાય છે ને આયા ઉપાય તો પર્યાયમાં હોય એટલે ઉપાય છે અને જ્ઞાન સામાન્ય છે એ સ્વભાવભૂત છે ભેદો છે તે વિભાવભૂત છે અભેદ સ્વરૂપમાં અભેદ જ્ઞાન છે તે સ્વભાવભૂત છે કેમ કે એની સાથે એને મેળ છે અને ત્યાં એને એને જ આત્મા કહેવામાં આવે છે સ્વપણે અભેદ જ્ઞાન નિર્ભેદ જ્ઞાન સામાન્ય જ્ઞાન જે વેદાય છે તે જ આત્મા છે આમ તો જોઈએ તો આરાધના અને વિરાધનાનો સંક્ષેપ જ આયા છે કે જ્ઞાનમાં જ્ઞાન વેદન હોવા છતાં સ્વપણે અન્ય દ્રવ્ય ભાવને વેદે તે વિભાવ અથવા વિરાધના છે અને સ્વપણે જ્ઞાન ને વેદે તે સ્વભાવ અથવા આરાધના છે. સ્વપણે વેદાતું જ્ઞાન તે જ આત્મા છે. બસ અહીં આત્મા આવી ગયો. પોતાપણું ક્યાં કર્યું છે? પોતાનું પોતામાં કર્યું તો યથાર્થ છે. પોતાપણું પોતા બીજે પોતાને છોડીને અન્ય દ્રવ્ય ભાવમાં કર્યું તો એ વિપરીત છે, વિપર્યાસ છે. બસ આટલો જ સંક્ષેપ છે ખરેખર તો. જો એક પોતાના સ્વરૂપમાં અથવા પોતાના જ્ઞાનમાં, જ્ઞાન વેદનમાં, જ્ઞાનમાં એટલે જ્ઞાન વેદનમાં સ્વપણું થાય અને સ્વપણે તે વેદાય તો અવશ્ય ત્યાં આત્મ શાંતિ, આત્મ સુખ, આત્મિક આનંદ ઉપજે અને કૃત કૃત્ય પણ અનુભવાય. જો એમ ન થાય તો આ જીવ સુખ સ્વભાવી હોવાને લીધે ક્યાંય ને ક્યાંય એ સુખ થી ઈચ્છા કર્યા કરશે અન્ય પદાર્થમાં, અને અન્ય પદાર્થમાં સુખની ઈચ્છા એ જ આ જીવની આકુળતા છે. એ ઈચ્છાનો ભડકો કોઈ રીતે શાંત નહીં થાય, દુઃખદાયી નીવડશે. કેટલી જગ્યાએથી તારે સુખ લેવું છે નક્કી કરશે. ક્યાંય છે નહીં ત્યાં બધેથી લેવું છે. આ જીવને પોતાને ભૂલીને આખા જગતમાંથી સુખ લેવું છે. જ્યાં સુખનું નામે નથી, ગંધે નથી. હવે એ આકુળતા ક્યારે શાંત થાય? કે શાંત પોતાના જ્ઞાન વેદનમાં વેદાઈ જાય, પોતાના વેદનમાં રહે તો જ શાંત થાય. બીજી કોઈ રીતે શાંત ન થાય. હવે કેટલો સ્વાધ્યાય કરીએ છીએ એના ઉપર આધાર છે ને. સ્વાધ્યાય હોલ ને લઈને સ્વાધ્યાય થાય. હે, મહાવિદ્ય ક્ષેત્ર થી હું આનંદવાર જઈ આવ્યો પોતે સમોસરણમાં. મહાવિદ્ય ક્ષેત્રમાં પાછા ભગવાનના સમોસરણમાં, કેમ કે ત્યાં ત્રણેકાર સમોસરણ વિદ્યમાન છે. 20 થી માંડીને 160 તીર્થંકરો હોય છે. ત્યાંય સ્વાધ્યાય કર્યો નહીં. હે, ત્યાંય સ્વાધ્યાય તો કર્યો નહીં. સ્વાધ્યાય એટલે સ્વ વત્તા અધિ વત્તા આય, પોતાનું પોતામાં આવી જવું, એને સ્વાધ્યાય કહે છે. આવી જાય તો ગમે ત્યાં એનો સ્વાધ્યાય છે, અને નહીતર ક્યાંય સ્વાધ્યાય નથી. આમ છે, ઠીક. જો જીવના પરિણામમાં સ્વાધ્યાય નથી તો ક્લેશ છે. સ્વાધ્યાય હોલ નથી માટે ક્લેશ છે કે સ્વાધ્યાય નથી માટે ક્લેશ છે? સ્વાધ્યાય પોતામાં નથી માટે ક્લેશ છે. સ્વાધ્યાય થાય તો શાંતિ છે. હોલ હોય કે હોલ ન હોય, સુગાનીજી ને સ્વાધ્યાય હોલ તો કે નહીં? હજી કલકત્તામાં નથી, તે દી નહોતો ને, હજી પણ નથી. હવે આ ચોરંગીમાં સ્વાધ્યાય કરે છે, ચોરંગી મંદિરમાં. પણ ત્યાં બધું ભાગીદારી ખાતું છે એટલે ગડબડ ઘણી છે. શું સંપ્રદાય વાળાની ગડબડ ઘણી છે ત્યાં બી. એમ છે, સમયસાર તો એમ કે છે કે તું પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવમાં ક્યાંય પોતાપણું કરતો નહીં. ક્યાંય પોતાપણું કરીશ તો દુઃખી થઈશ. સુખી થવું હોય તો એ પ્રકાર છોડી દે તો પરિણામમાં. બસ બહુ સીધી સાદી વાત છે. કેમ કે એ જ સંસાર છે. સ્વરૂપમાંથી સંસરણ થવામાં, પરદ્રવ્યમાં, પરભાવમાં પોતાપણું કરવું એ જ સંસાર છે, બીજું કાંઈ નથી. જેટલો રસ આવ્યો એટલું ઝેર ખાધું. એ પર પદાર્થમાંથી સુખ લેવાની વૃત્તિએ જેટલો રસ લીધો એ વૃત્તિએ, એ વૃત્તિમાં એને ઝેર ખાધું છે, બીજું કાંઈ નથી. ચાલે છે, એનો હિસાબ માનતો નથી. વિરાધના કેટલી કરે છે એનો હિસાબ માનતો નથી. અને થોડુંક શાસ્ત્ર વાંચે કે થોડુંક કાંઈ પૂજા ભક્તિ કરે ત્યારે મને કાંઈક લાભ થયો એની ગણતરી કરવા માંડે છે. લાભ તો થયો મને, થોડોક તો લાભ થયો મને, થોડોક તો લાભ થયો. એવું છે. એના આલંબનથી જ નિજપદની પ્રાપ્તિ થાય છે. આખી લાઈન ગોઠવી ત્યાંથી, એવા આત્મસ્વભાવભૂત જ્ઞાનના આલંબનથી જ નિજ સ્વરૂપની એટલે પોતાના સ્વરૂપની ત્રિકાળી આત્માની પ્રાપ્તિ એટલે અવલંબન અને અનુભવ થાય છે, સ્વપણ થાય છે અને ભ્રાંતિનો નાશ થાય છે. હું મનુષ્ય છું, ફલાણો છું, ફલાણો છું, એ બધો નાશ પામી જાય છે, ભ્રાંતિ છૂટી જાય છે. કર્મ પ્રસંગ કોઈ પણ પ્રકારનો હોય તો તે હું નહીં, હું એક શુદ્ધ આત્મા છું, બાકી બધો કરવો કર્મ પ્રસંગ છે. એ કર્મ પ્રસંગમાં પોતાનું સ્વરૂપ એવું છે એવી જે ભ્રાંતિ, એનો નાશ થાય છે. આત્માનો લાભ થાય છે, થોડો ઘણો લાભ નથી થતો પણ સિદ્ધ પદનો, આત્માનો એટલે સાક્ષાત સિદ્ધ પદનો લાભ થાય છે અને અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે. અનાત્મ ભાવે જે વર્તતો હતો તેનો પરિહાર, જે નાશ, તેનો અભાવ સિદ્ધ થાય છે. પછી અનાત્મ પણ પોતાની દશામાં ચાલ્યું જાય છે અને એમ થવાથી એટલે આત્મભાવ બળવાન થવાથી કર્મ જોરાવર થઈ શકતું નથી. દ્રવ્ય કર્મ પણ એના અનુભાગ પણ છૂટી જાય છે, એ પણ શિથિલ થઈ જાય છે બધા. શું જાણે તને કર્મ બંધ શિથિલ થાય, આપણે આવે છે કે નહીં સમયસારની સ્તુતિમાં? શું એ કર્મ બંધ શિથિલ કરે છે, ત્યાં પોતાનો અહીંયા સમયસાર એટલે પોતાનું સ્વરૂપ લેવું, સમયસાર એટલે પોતાનો શુદ્ધ આત્મા. કર્મ જોરાવર થઈ શકતું નથી કેમ કે એની શક્તિ અનુભાગમાં હતી, એ શક્તિ તૂટી ગઈ. રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થતા નથી અને જ્યાં કર્મ જ બળવાન ન રહ્યું, નબળું પડ્યું અને આત્માની શક્તિ વધી, આત્મભાવ વધ્યો, પછી રાગ દ્વેષ તો ઉત્પન્ન થતા બંધ થઈ જાય છે. જ્યાં રાગ દ્વેષ મોહ વિના ફરી કર્મ આશ્રવતો નથી, રાગ દ્વેષ મોહ નથી થતા તો નવું કર્મ પણ આશ્રવતો નથી. આશ્રવ વિના કર્મ બંધ નથી, કર્મ બંધ તો આશ્રવ પૂર્વક હોય છે અને પૂર્વે બંધાયેલું કર્મ છે એ ભોગવાયું થતું નિર્જરી જાય છે, નવું બંધાય ને જૂનાની નિર્જરા થઈ જાય. એ પ્રકારે સમસ્ત કર્મનો અભાવ થવાથી સાક્ષાત મોક્ષ થાય છે. હું તો અહીં સુધી વાત લઈ જેવી છે કે જે નિર્જરા થાય છે, અધિકાર તો નિર્જરાનો છે પણ એ નિર્જરા મોક્ષ પ્રત્યે લઈ જાય છે. નિર્જરા થવાથી મોક્ષ થાય છે. આવું જ્ઞાનના આલંબનનું મહાત્મ છે. જો આવું જ્ઞાનના આલંબનનું મહાત્મ છે, જ્ઞાનનું જ અવલંબન લેવું એમ કે છે. શું તો નિરસ્ત સમસ્ત ભેદ આત્મ સ્વભાવ ભૂતમ જ્ઞાનમ એવમ એકમ આલંબ્યમ, એક જ્ઞાનનું જ આલંબન લેવું. આમાં શું છે, આલંબન તો આત્માનું આવશે, જ્ઞાન સામાન્ય મારફત આલંબન આવે છે એટલે ચેનલ સહિત વિધિ સહિત વાત મૂકી દે છે. એક ટીકાકાર આચાર્ય મહારાજની વિચક્ષણતા છે, વિશેષતા છે કે એક શુદ્ધાત્માનું આલંબન લેવું તો કોઈ શું કરે છે કે હું આવો શુદ્ધાત્મા છું એવું વિચારમાં, વિકલ્પમાં, કલ્પનામાં લઈને હું પણ હું પણ હું પણ હું પણ એવું રટણ કરે છે. એમ નહીં, પ્રયોગથી સીધું જ્ઞાન સામાન્યના અહમપણું કરીને વેદીને સ્વપણે વેદી વેદતા ત્રિકાણીનું અવલંબન હાથમાં આવશે. નિજપદની પ્રાપ્તિ થશે એમ લખ્યું ને, નિજપદ છે એ ત્રિકાળી નિજપદ છે, એ બહુ સ્વાભાવિક છે. જો જ્ઞાન સામાન્યને વેદનને સ્વપણે વેદવામાં આવે તો ત્રિકાળી ચૈતન્ય દળનું આલંબન આવવું એ સહજ છે અને એ સિવાય બીજી કોઈ રીતે ત્રિકાળીનું આલંબન આવવું એ શક્ય નથી, અસંભવ છે, અશક્ય છે, બની શકતું નથી. વિધિનો વિષય એક જ પ્રકારે છે, આમ છે છે, થોડું સૂક્ષ્મ છે પણ કાર્ય તો આ રીતે થવાનું છે, બીજી રીતે નહીં થાય. એમાં શું છે કે જ્ઞાન વિશેષ પણ જ્યાં ગૌણ થઈ જાય છે તો વિકલ્પ તો ગૌણ થાય જ ને, એટલે ગૌણ થઈ જાય છે. આમાં શું છે, જ્યાં સુધી જ્ઞાન વિશેષ મુખ્ય છે, આવિર્ભૂત છે, ત્યાં સુધી વિકલ્પ પણ મુખ્ય થાય છે. જ્યાં જ્ઞાન વિશેષ ગૌણ થયું અને જ્ઞાન સામાન્યની મુખ્યતા થઈ, વેદનની મુખ્યતા થઈ, ત્યાં વિકલ્પ છે, વિકલ્પ છે એ ગૌણપણે થઈ જાય છે, ગૌણ થઈ જાય છે. આ એક મુખ્ય ગૌણની પદ્ધતિ જે વિધિ છે એમાં ચાલે છે. વિધિમાં મુખ્ય ગૌણ હંમેશા હોય છે. આ એક રીત બતાવી છે અહીંયા નિર્જરાકરણ. હા, એટલે શું છે કે જ્ઞાનીને તો સવાલ જ નથી. જ્ઞાનીને તો પોતાનું ત્રિકાળી સ્વરૂપમાં શ્રદ્ધા થઈ ગઈ છે, એટલે જેની શ્રદ્ધા હોય એની મુખ્યતા રહે જ્ઞાનમાં પણ, કારણ કે મુખ્ય ગૌણ જ્ઞાનમાં થાય છે. શ્રદ્ધાને મુખ્ય ગૌણ એવો સવાલ જ નથી, એ તો એક તરફી જ એનો તો હુકમનામો હોય છે, ક્યાં સ્વરમાં ને ક્યાં પરમાં. તો શ્રદ્ધા જ્ઞાનીને સ્વની શ્રદ્ધા વર્તે છે, એટલે એને મુખ્યપણું પણ જ્ઞાનમાં જ વર્તે છે, સ્વરૂપમાં જ વર્તે છે, એટલે એને સહજપણે જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થઈને આરાધના વર્તી રહી છે. હવે એ પરિસ્થિતિ મુમુક્ષુની નથી. મુમુક્ષુની એ પરિસ્થિતિ નથી. શ્રદ્ધા હજી મિથ્યા શ્રદ્ધામાં વર્તે છે. ત્યારે જે જ્ઞાન સાધન છે એનો અહીંયા ઉપાય બતાવે છે કે તું પરદ્રવ્યને સંયોગને તો ગૌણ કર, જે વિકલ્પ ચાલે છે પરદ્રવ્ય તરફના એને તો ગૌણ કર, પણ જે પરજ્ઞેયો તરફનું જ્ઞાકાર જ્ઞાન છે એને પણ ગૌણ કર. એટલું જ નહીં, મતિશ્રુતના અવધિ મનાપરી કેવળના ભેદોને પણ તો ગૌણ કર. અહીં સુધી ચાર તબક્કાએ ગૌણતા એ કરવી જોઈએ, ચારે ચાર તબક્કાએ. અને એકલા જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ કરવામાં આવે તો એ સ્વભાવભૂત જ્ઞાન હોવાથી ત્રિકાળીનો આલંબન થાય છે. એમાં આ જ ત્રિકાળીનો આલંબન લેવાની એક વિધિ છે, બીજી કોઈ વિધિ નથી. નહીતર શું કરે કે ત્રિકાળી સ્વરૂપનું જે વર્ણન આવે છે એમાં અહમ બુદ્ધિ કરવાનો ઉપદેશ છે, એ આ પ્રકાર સિવાય બીજા પ્રકારે જો અહમ બુદ્ધિ કરવા જાય તો વિકલ્પથી કરશે. હું જ્ઞાન સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, પૂર્ણ છું, ધ્રુવ છું, અપરિણામી છું, કારણ પરમાત્મા છું, આવો છો, આવો છો, આવો છો, આવો છો, એ રીતે તો કદી પણ અવલંબન આવે નહીં. અહમ બુદ્ધિ વિકલ્પમાં થાય પણ સ્વરૂપમાં ન થાય. ત્યારે સ્વરૂપમાં તો સ્વરૂપ તો સહજ પ્રત્યક્ષ છે. તો અહીંયા જે જ્ઞાન વેદન છે એ પણ અંશ પ્રત્યક્ષ છે, કેમ કે વેદનાર અને વેદાનાર એક જ છે. વેદનાર પણ જ્ઞાન અને વેદાનાર પણ જ્ઞાન, એટલે ત્યાં પ્રત્યક્ષ પણ છે. તો પ્રત્યક્ષ અંશથી સહજ પ્રત્યક્ષ એવા સ્વરૂપને વેદનમાં લેવામાં આવે છે, વેદનનો આવિર્ભાવ કરીને આલંબન કરવામાં આવે છે. આ એક બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે અને આ રીતે જ આ કાર્ય પદ્ધતિથી જ સ્વરૂપનું અવલંબન આવે છે અને વિકલ્પ છૂટી જાય છે, કેમ કે નિર્વિકલ્પ સ્વરૂપ છે એની મુખ્યતા થાય છે. એની મુખ્યતા થવાનું કારણ શું કે જે મિથ્યા શ્રદ્ધા છે એ નબળી પડી ગઈ છે માટે. નહીતર તો શ્રદ્ધા એક એવું બળવાન પરિણમન છે, શ્રદ્ધા પોતે જ એક એવું બળવાન પરિણમન છે. શું? કે જ્ઞાનમાં બીજાને મુખ્ય જ ન થવા દે, એનું રિફર્કેશન જ્ઞાન ઉપર એટલું આવે છે મિથ્યા શ્રદ્ધાનું, કે જ્ઞાનમાં પરદ્રવ્યને, પરભાવને, વિકલ્પને, બીજા વિકલ્પનો વિષય જ મુખ્ય રહે. જ્ઞાન સામાન્ય, જ્ઞાન જે સામાન્ય છે અથવા સ્વરૂપ છે એની મુખ્યતા આવે નહીં, એનો આવિર્ભાવ થાય નહીં. એટલે પહેલાં શ્રદ્ધાને, મિથ્યા શ્રદ્ધાને નબળી પાડવાના જે ઉપાયો છે શાસ્ત્ર સ્વાધ્યાય આદિ, પૂજા ભક્તિ આદિ જે કાંઈ છે તે, એ દ્વારા સારી રીતે દર્શનમોને નબળો પાડવો. એકલી કશાયની મંદતા ઉપર ન જવું, પણ કશાય રસ મંદ પડે છે કે નહીં તેનું અવલોકન કરવું. કશાય રસ મંદ પડશે તો સાથે સાથે દર્શનમોહનો રસ પણ મંદ પડે, અને આત્મકલ્યાણની તીવ્ર ભાવના હોય તો મુખ્યપણે, તો મુખ્ય જો દર્શનમોહને નબળો પાડવાનો મુખ્ય કોઈ કારણ હોય તો એ સ્વરૂપ પ્રાપ્તિની ભાવના છે. એટલે જ્ઞાનીઓનું ભાવના ઉપર બહુ જોર છે. શું? ભાવના વગરનું જ્ઞાન શુષ્ક થઈ જશે ત્યાં સુધી લે છે. ભાવના ઉપર ઘણો જોર છે, અને ભાવના છે એ સફળ થવાની છે, યથાર્થ ભાવના છે એ સફળ થશે.
પંદરમી ગાથામાં સાહેબ જે આવિર્ભાવ કીધો,
હા, વિધિ છે, ત્યાંથી વિધિ નો વિષય ત્યાંથી લીધો છે મુખ્યપણે. એ જ વાત અહીંયા લઈ લીધી, પાંચ જ્ઞાન ના ભેદો ને ગૌણ કરીને એક જ્ઞાન નું જ, એક સ્વભાવભૂત જ્ઞાન નું, કેમ કે એ સ્વભાવ સદ્રશ છે, એવો જ જ્ઞાન ગુણ છે. જેવું જ્ઞાન વેદન છે તેવો જ જ્ઞાન ગુણ છે, બીજા પ્રકારે જ્ઞાન ગુણ નથી. જાણે છે તે જ્ઞાન એ પ્રસિદ્ધ છે બધાને, પણ વેદે છે તે જ્ઞાન તે અપ્રસિદ્ધ છે. એ અધ્યાત્મ નો વિષય છે, એ ગુપ્ત ગુપ્ત તત્વ છે. કેમ કે જાણવું સૌને પરિચિત છે, અને વેદનમાં પરવેદન પરિચિત છે, જ્ઞાન વેદન પરિચિત નથી. આ જગ્યાએ આ વિધિ હાથ નહીં આવવાનું કારણ અપરિચિત વિષય છે, અજાણ્યો વિષય છે અને સૂક્ષ્મ છે. કેમ કે આવી ચિરોભૂત થયેલું એવું જે જ્ઞાન વેદન, એને દર્શન મોહની મંદતાના કાળમાં એ અપેક્ષિત છે. સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિથી, હા, અંદરમાં સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિથી એને જુદું પાડવું જોઈએ. શું એને જુદું પાડવું જોઈએ? એટલે આ ભેદ જ્ઞાનની પ્રક્રિયા હોય ત્યાં દર્શન મોહ વિશેષ મન થાય છે. એ ભેદ જ્ઞાન કરતા 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 સ્વભાવનું અવલંબન આવશે. બીજું કઈ ન ફાવે તો એ ભેદ જ્ઞાન કરતા કરતા સ્વભાવનું અવલંબન આવશે, એ વાત તો એને બરાબર પકડમાં રહેવી, બીજી રીતે નહીં આવે. નિર્વિકલ્પ સ્વાનુભવનું એક કારણ માત્ર ભેદ વિજ્ઞાન છે. એ ભેદ જ્ઞાન સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ વિના થતું નથી. અનુભવમાં શું આવે છે એની સૂક્ષ્મતા પકડીને, ત્યાંથી બધું ગૌણ કરીને, ચારે પડખા ગૌણ કરીને, જ્ઞાનના અને પર વિકલ્પના અને બધા પરદ્રવ્યના, ત્યારે અનુભવની લાઈન હાથમાં આવે. અહીં તો લાઈન પકડાવી છે. શું આવું જ્ઞાનના આલંબનનું મહાત્મ છે? ભાવાર્થ સાદી ભાષામાં લે છે. કર્મના ક્ષોભસમ અનુસાર જ્ઞાનમાં જે ભેદો થયા છે તે કઈ જ્ઞાન સામાન્ય ને અજ્ઞાન રૂપ નથી કરતા. જુઓ, કુમતિ કુશ્રુત ને કુ અવધિ હોય, એક વાર શું કુમતિ કુશ્રુત ને કુ અવધિ હોય તો પણ જ્ઞાન સામાન્ય ને અજ્ઞાન રૂપ નથી કરતા. આનંદો એમ કે છે, ઠીક, નહીતર શું કરે છે, નિરાશ થઈ જાય છે. અરે રે, અમને તો કુમતિ ને કુશ્રુત છે, અમારે શું કરવું? સમ્ય જ્ઞાન હોય એને તો પ્રશ્ન જ નથી, સુમતિ સુશ્રુત હોય એને તો પ્રશ્ન નથી, અવધિ મને પરિવની જરૂર બી નથી. ને કેવળ જ્ઞાન તો એનું ફળ છે, સુમતિ ને સુશ્રુતનું ફળ તો કેવળ જ્ઞાન છે, ને સાધન તો મતિશ્રુત જ છે. હવે જ્યાં મતિશ્રુત સાધન છે ત્યાં મુંજાય છે ક્યાંક, અમને તો કુમતિ ને કુશ્રુત છે, કેમ કે અમે મિથ્યા દ્રષ્ટિ છીએ, અમને અનુભવ થયો નથી. તો કહું ભરે અહીંયા જો શું વાત કરે છે, સામાન્ય જ્ઞાન ને અભિનંદે છે એમ કે છે. જે વિશેષ છે એ સામાન્ય ને એ બતાવે છે, દર્શાવે છે. ફરીથી, કર્મના ક્ષોભસમ અનુસાર જ્ઞાનમાં જે ભેદો થયા છે તે કાંઈ જ્ઞાન સામાન્ય ને અજ્ઞાન રૂપ નથી કરતા. શું તે કઈ જ્ઞાન સામાન્ય ને અજ્ઞાન રૂપ નથી કરતા? જ્ઞાન સામાન્ય તો ત્રણેય કાળ ભગવાન આત્મા છે, એ તો એને તો આત્મા કહી દીધો છે. જ્ઞાન સામાન્ય 17-18 માં તો એને ભગવાન આત્મા જ કીધો છે, અહીંયા સ્વભાવભૂત જ્ઞાન કીધું છે. 17-18 માં એને ભગવાન આત્મા કીધો છે, કેમ કે અનુભૂતિ સ્વરૂપ છે, અને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્માનું સ્વરૂપ છે. તે જ્ઞાન સામાન્ય ને અજ્ઞાન રૂપ નથી કરતા, ઉલટા જ્ઞાન ને પ્રગટ કરે છે. એ જ્ઞાન સામાન્ય ને એ પ્રગટ કરે છે. માટે ભેદોને ગૌણ કરીને, એટલે કહેવાની જરૂર નથી કે જ્ઞેયાકારોને ગૌણ કરવા, જ્યાં જ્ઞાનના મતિશ્રુતના ભેદોને ગૌણ કરવા છે ત્યાં જ્ઞેયાકારોને મુખ્ય કરવાનું તો સમજાવવાની જરૂર નથી. પછી રાગને અને વિકલ્પને મુખ્ય કરવો એ પણ સમજાવવાની જરૂર નથી, અને સંયોગને મુખ્ય કરવો એ પણ સમજાવવાની જરૂર નથી. અહીં સુધી તો આ ગૌણ કરાવ્યું છે, ટોલા બધા એના પેટામાં આવી ગયા, કેમ કે એ તો હવે કેવું લાગેલી છે. જ્ઞાન વિશેષ ને જ્ઞાનના ભેદો મુખ્ય કરો તો એ બધી લંગર સાથે આવે છે, વણઝાર વિકલ્પ ને વણઝાર બધી, એને ગૌણ કર્યા એટલે એ બધી લાઈન તૂટી ગઈ આખી. માટે ભેદોને ગૌણ કરી એક જ્ઞાન સામાન્ય નું આલંબન લે, આત્માનું ધ્યાન કરવું, જેવું જ્ઞાન સામાન્ય છે એવું જ મારું સ્વરૂપ છે, એનું ધ્યાન કરવું. ચેનલ લીધી છે, ધ્યાન કરવાનું છે સ્વરૂપનું, અવલંબન લેવાનું છે સ્વરૂપનું, પણ કઈ રીતે એ સાથે લેતા જાય છે એ જ્ઞાન સામાન્ય પૂર્વક. આપણે તો આ વિશે ઘણો ચર્ચાય છે, 15 ગાથાથી તો ખૂબ ચર્ચાય છે. પછી 17-18 આવ્યો, પછી બધી વિષય ચાલુ રહ્યો છે. તેનાથી સર્વ સિદ્ધિ થાય છે, સર્વાર્થ સિદ્ધિ. જાઓ અર્થ એટલે પ્રયોજન, ઓલું સર્વાર્થ સિદ્ધિનું વિમાન નહીં, પિતૃસાગર વાળું નહીં, સર્વાર્થ સિદ્ધિ. આ ટીકાનું નામ છે ને, સર્વાર્થ સિદ્ધિ, પૂજીપાદ સ્વામીની ટીકા છે ને તત્વાર સૂત્ર. સર્વ પ્રયોજનની અર્થ નામ પ્રયોજન, સર્વ પ્રયોજનની સિદ્ધિ આ રીતે થાય છે, બીજી રીતે નથી થતી. એ 204 ગાથાથી. હવે આ અર્થનું, એટલે જે ગાથા કહી તે અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. શું ગાથા ઉપર કળશ ચડાવ્યા છે? શું અમૃતચંદ્રાચાર્ય ટીકા કરી કરીને, ટીકા છે, મંદિર છે, ગાથાનું મંદિર છે, ગાથાની અંદર મૂર્તિમાન તરીકે બિરાજમાન કરી છે પૂર્વાચાર્યની, કુંદકુંદાચાર્ય દેવની ગાથા, ટીકા એનું મંદિર બાંધ્યું, ઉપર કળશ ચડાવ્યો આ શ્લોક લખીને. શું અચ્છા અચ્છા સ્વયં ઉછલંતી યદિવાહ સ્વસંવેદન વ્યક્તયો નિષ્પિત અખિલ ભાવમંડલ રસપ્રાગ ભાર મત્તાઇવ યસ્ય ભિન્ન રસ સયેષ ભગવાન એકોપિ અનેકી ભવન વલગત યુત્કૃત કિલ અભિરી ઉદ્ભત નિધિશ ચૈતન્ય રત્નાકર. શ્લોકાર્થ, નિષ્પિત અખિલ ભાવમંડલ રસપ્રાગ ભાર મત્તાઇવ, પી જવામાં આવેલો જે સમસ્ત પદાર્થોનો સમૂહરૂપી રસ, તેની અતિશયતાથી જાણે કે મત થઈ ગઈ હોય એવી, જેની આ નિર્મળથી પણ નિર્મળ સંવેદન વ્યક્તિઓ એટલે જ્ઞાન પર્યાયો, અનુભવમાં આવતા જ્ઞાનના ભેદો આપોઆપ ઉછળે છે, તે આ ભગવાન અદ્ભુત નિધિવાળો ચૈતન્ય રત્નાકર જ્ઞાન પર્યાય રૂપી તરંગો સાથે જેનો રસ અભિન્ન છે, એવો એક હોવા છતાં અનેક થતો, જ્ઞાન પર્યાય રૂપી તરંગો વડે ડોલાયમાન થાય છે, ઉછળે છે, જ્ઞાનનો દરિયો ડોલે છે એમ કે છે. ભગવાન આત્મામાં જ્ઞાનનો દરિયો ડોલે છે, આખો દરિયો ડોલે છે એમ કે છે. ઠીક, ગંભીર મહાસાગર આખો અંદર ડોલે છે. શું કે છે, પી જવામાં આવેલો જે સમસ્ત પદાર્થોનો સમૂહ રૂપે રસ, એ જ્ઞાન બધાને પી જાય, પી ગયું છે, હવે એને ક્યાંય કુતૂહલ રહ્યું નથી. પી ગયો છે એનો અર્થ શું છે, કે એની તાકાત ઘણી છે. માણસ નથી કહેતા તને તો હું પાણીમાં પી જાઉં એમ છો. કોઈ માણસ બહુ માથાકૂટ કરતો હોય કે ભાઈ તું રવા દે ને, તને તો હું પાણીમાં પી જાઉં એમ છું, નથી બોલતા, તને જ ગોળીને પી જઈશું એમ નથી કહેતા. હા, રસ એટલે શક્તિ છે, પદાર્થોના સમૂહરૂપી રસ, એની અતિશયતાને કારણે, એ શક્તિની અતિશયતા એટલી છે. અતિશય શક્તિ એટલે એનો કોઈ હદ નથી. આ તો લોકાલોક છે, એને જાણે છે એમ કરીને કેવળ જ્ઞાનનું માપ બતાવે છે સમસ્ત પદાર્થોનું, પણ એથી કાંઈ કેવળ જ્ઞાન મપાય નહીં. એવા અનંતા 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 લોકાલોક હોય તો એને પી જાય એમ છે. એટલી જ્ઞાન ની અનંત શક્તિ છે, એક લોકાલોક નો તો એમાં હિસાબે નથી. એ તો પરમાણુ જેટલું છે, કેવળ જ્ઞાન માં લોકાલોક તો એક પરમાણુ જેવડો છે, લોકાલોક તો એક પરમાણુ જેવડો છે, એટલો વિશાળ. જેમ આખા આકાશ માં લોક પરમાણુ વધ છે અનંત આકાશ માં, એમ આખું આકાશ સહિત નો લોકાલોક કેવળ જ્ઞાન માં પરમાણુ વધ છે. એવી અતિશયતાથી જાણે કે મત થઈ ગયું હોય, એટલે પોતાની શક્તિથી મસ્ત થઈ ગયું છે જ્ઞાન. શું થઈ ગયું છે, પોતાની શક્તિથી, પોતાની શક્તિને પીછાડી, પોતાની શક્તિને અનુભવી, અનુભવીને પોતાની શક્તિને અવલંબીને શક્તિને પ્રગટ કરી, તો એ પ્રગટ કરી એમાં મસ્ત થઈ ગયું છે જ્ઞાન એમ કે છે. મત થવું એટલે જેમ કોઈ મદ્ય પીને મસ્ત થઈ જાય, મત થઈ જાય, મત વાળો થઈ જાય એટલે મત થઈ જાય, એમ આ મસ્તી ચડી છે. હવે એવી જેની આ નિર્મળ થી પણ નિર્વળ સંવેદન વ્યક્તિઓ, સંવેદન ની વ્યક્તિ, ઓલું ન લીધું, જાણે છે ને, સ્વસંવેદન ની વ્યક્તિઓ નિર્મળ છે ને પોતાના સ્વસંવેદન માં ડૂબ્યું. હવે જ્ઞાન બીજાને જોવા રોકાતું એ તો બધાને પી ગયું છે, એમાં જોવું શું? હવે જ્યાં સમસ્ત પદાર્થોના સમૂહને પી ગયું છે એમાં જોવાનું શું રહ્યું? કે કાંઈ નહીં. હવે પોતાના સ્વસંવેદનમાં નિર્મળ છે પણ નિર્મળ, એ પછી એક વિશેષ વિશેષ નિર્મળ હો, એવા જે અનુભવમાં આવતી જ્ઞાનની પર્યાયો તે આપો આપ ઉછળે છે, ઉછળવા લાગે. હજુ અહીંયા શૌર્ય રસ લે છે, એક આત્માના શાંત રસમાં નવે રસ લીધા છે. જેટલા સમયસર નાટક છે ને, નાટકમાં નવ રસ હોય છે, નવે નવ રસ લીધા છે, એમાં એક શૌર્ય રસ છે. ઉછાળો ખાય છે જ્ઞાનની પર્યાયો, ઉછાળો ખાય છે આપ, પુરસાદ છે ને સાથે સાથે, એટલે જોરથી ઉછળે છે, પોતાના સ્વસંવેદનને એટલા જોરથી વેધે છે કે જગતના કોઈ પદાર્થો બાજુનું ખેંચાણ નથી રહેતો. નારકીમાં તો ચોથું જ ગુણ સ્થાન હોય, પાંચમું ન હોય હજી, તો પણ એ સાતમી નારકીની વેદનાનું ઉલ્લંઘન કરી જાય. સ્વસંવેદન ઉછળીને કેવું આવે? ઉછળીને આવે અંદરથી, હો, જ્યાં પોતાના સહજ પ્રત્યક્ષ સ્વરૂપને પ્રત્યક્ષ કરે ત્યાં એટલો વીર્યનો ઉછાળો આવે, એટલું ઉછળીને બહાર આવે જ્ઞાન સ્વસંવેદનમાં, તીવ્રમાં તીવ્ર વેદના એ ભૂલાઈ જાય છે. એક ક્ષણ સેકન્ડ માટે તો એ વિસ્મૃત થઈ જાય છે, જાણે વેદના છે જ નહીં, છૂટી જાય છે. ઉપયોગ વેદનાથી છૂટી જાય છે. આત્મી નારકીની વેદનાથી ઉપયોગને છોડાવો, એમાં તાકાત કેટલી જોઈએ? એ તાકાત સ્વસંવેદનમાં છે. પોતાના સ્વરૂપને અવલંબતા નિર્મળથી પણ નિર્મળ સંવેદનની વ્યક્તિઓ અસંખ્ય પર્યાયો થઈ જાય. એક ક્ષણાર્ધના ઉપયોગમાં કેટલી પર્યાયો થઈ જાય? અસંખ્ય પર્યાયો થઈ જાય. નિર્મળ છે પણ નિર્મળ, એ આપોઆપ ઉછળે છે, એ પર્યાયો ઉછળે છે. હવે તો કહે છે કે ચૈતન્ય રત્નાકર ઉછળે છે, આખો દરિયો ઉછળવા માંડ્યો છે અંદરથી. તે આ ભગવાન અદભુત નિધિ વાળો ચૈતન્ય રત્નાકર છે, ચૈતન્યના રત્નોનો સમુદ્ર છે. ચૈતન્યના પાણીનો સમુદ્ર નથી લીધો, ચૈતન્યના રત્નો ઉછળે છે એની અંદર. અનંતા રત્નો છે, ગુણ રત્નો છે ને, અનંતા ગુણો છે, અનંતા રત્નો ઉછળે છે. ત્યાં ભગવાન અદભુત નિધિ વાળો ચૈતન્ય રત્નાકર, અદભુત નિધિ વાળો છે. એમાં કેટલો કેવી નિધિ ભરી છે? અદભુત થી અદભુત નિધિ ભરી છે. કેવળ જ્ઞાનની પર્યાય છટકીને બહાર આવી શકતી નથી, સાદી અનંત કાળ પર્યંત કેવળ જ્ઞાન ની પર્યાય ડૂબેલી રહી જાય અંદર, એવી અદભુત નિધિ છે અંદર. ભગવાન અદભુત નિધિ વાળો, અહીંયા ભગવાન શબ્દ વાપરો છે, ચૈતન્ય રત્નાકર જ્ઞાન પર્યાય રૂપી તરંગો સાથે જેનો રસ અભિન્ન છે, છૂટી પડતી નથી. જ્ઞાન નો રસ અને પોતાના સ્વરૂપ એ બંને એક મેક થઈ ગયા છે, અભિન્ન રસ થી પૂછે છે. પોતે એક છે એ ચૈતન્ય રત્નાકર, પોતે એક છે છતાં પર્યાયમાં અનેક થતો, થતો પર્યાય અનેક છે ને પોતે એક છે, એક અનેક રૂપ થતો. જ્ઞાન પર્યાય રૂપી તરંગો વડે ડોળાયમાન થાય છે, ઉછળે છે. દરિયો આખો અનંત તરંગો થી ઉછળે છે, જેમ કોઈ મહાસાગર અનંત તરંગો થી ઉછળતો હોય એવું આ જ્ઞાન નો મહાસાગર અનંત જ્ઞાન ની પર્યાયો થી ઉછળે છે. સાગર બધા નાના પડે એવી છે, સાગર ને બધાની ઉપમા નાની પડે, કેમ કે બધા સાગર ને નીચે તળિયું છે. આ જ્ઞાન સાગર તળિયા વિના નો છે, નીચે ગમે એટલો ઊંડો જાય તો ક્યાંય તળિયું હાથમાં આવે એવું નથી. પર્યાયો નો ઉછાળો લીધો છે. જોર થી આવે છે, ઉછાળો ખાઈને પર્યાય પર્યાય ઉછળી ઉછળીને ચૈતન્ય મેરુ ને પાદ પ્રક્ષાલ કરે છે. ઠીક, પરિણમતા પરિણમતા લખે છે ને. અમૃત ચંદ્રાચાર્ય દેવ ને જંગલમાં આવા કળશો લખતા લખતા જે ભાવ આવ્યા છે, એ અંદરમાં દરિયો ડોલાયમાન થઈને ઉછળી ઉછળીને આવ્યા છે એ બતાવે છે. શૌર્ય રસ લીધો છે, ઉછળે છે, આમ શાંત છે, ચૈતન્ય છે એ શાંત છે, ઉછળે છે એમાં જોર બતાવવું છે. પાછું શાંતિ પણ છે અને બળ પણ છે એવું છે. એ કેવા મસ્ત થઈ ગયા છે આચાર્યજી, કેવા મસ્ત થઈને લખ્યું છે. જાણે કાંઈ છે નહીં, શરીર એ નથી, ઠંડી ગરમી એ નથી, કાંઈ નથી, પાંચ ઇન્દ્રિયના ફેલાવ રહી છે, ઉપયોગ શૂન્ય થઈ ગયો છે. દેહ નું ખોખું છે પાંચ ઇન્દ્રિયો વાળું, પણ ઉપયોગ એમાં જાણે કે શૂન્ય થઈ ગયો છે. અને અંદરમાં ચૈતન્યની મસ્તીથી આખો ચૈતન્યનો દરિયો ડોલે છે. હા, ઉછાળા ઉછાળવામાં એનું કારણ મુખ્ય છે, સ્વરૂપ રચના કરે છે ને. વિરિગુણ છે એ સ્વરૂપની રચના કરે છે. બધા અનંતા ગુણોમાં શુદ્ધ સ્વરૂપણે રચવું, પર્યાયોનો અનંતા ગુણોને પર્યાયને શુદ્ધ સ્વરૂપણે રચવું એ વિરિગુણનું કામ છે. ભાવાર્થ, જેમ ઘણા રત્નો વાળો સમુદ્ર એક જળથી જ ભરેલો છે અને તેમાં નાના મોટા અનેક અનેક તરંગો ઉછળે છે, તે એક જળ રૂપ જ છે, તરંગો અનેક છે, પાણી એક છે, પાણી અનેક નથી, એક પાણી અનંત તરંગ રૂપે થયું છે, એમ એક ચૈતન્ય રત્નાકર અનંત જ્ઞાનની પર્યાય રૂપે નિર્મળ 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 જ્ઞાનની પર્યાય રૂપે ઉછળે છે. નિર્મળતાનો ભાવ ભાષા પર બહુ માન આવે એવું છે. નિર્મળતા એવી ચીજ છે, જ્ઞાનની નિર્મળતા છે એ યજમનું કામ કરે છે. નિર્મળતા ક્યાંય ભૂલવા ન દે, જ્ઞાનની જે નિર્મળતા છે એ ક્યાંય ભૂલવા ન દે. જે જ્ઞાનમાં વિવેક પ્રગટે છે, આત્મહિતનો વિવેક પ્રગટે છે, એનું કારણ નિર્મળતા છે. મોક્ષની ભૂમિકામાં પણ એ નિર્મળતા પ્રગટ થાય ત્યારે વિવેક આવે છે, અને જેટલી નિર્મળતા પ્રગટ થાય છે એટલું કાર્ય સિદ્ધ થાય છે, અને એને દર્શન મુગના અનુભાગના ઘટવા સાથે સીધો સંબંધ છે. ગુરુદેવ તો આ કળશમાં બહુ ખીલતા હતા. આ 141 કળશમાં ગુરુદેવ બહુ ખીલતા હતા. નિર્મળ થી નિર્મળ જ્ઞાન ની વ્યક્તિઓ ઘરમાં એવું ચોખ્ખું નિર્મળ 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 જ્ઞાન પ્રગટ થાય છે. ઉત્તરોત્તર પર્યાયોમાં નિર્મળ થી પણ નિર્મળ, નિર્મળ થી પણ નિર્મળ, વિશેષ નિર્મળ, નિર્જરાનો અધિકાર છે ને, એટલે શુદ્ધિ ની વૃદ્ધિ થાય, જ્ઞાન શુદ્ધ થાય એટલું નિર્મળ થાય, શુદ્ધ થાય. અશુદ્ધિ મળ છે, અશુદ્ધિ છે તે મળ છે, અને શુદ્ધિ ની વૃદ્ધિ તે નિર્મળતા છે. નિર્જરાનો અધિકાર છે એટલે બે વખત શબ્દ વાપર્યો છે. અચ્છા અચ્છા એનો અર્થ છે. નિર્મળ થી પણ નિર્મળ એવી જે જ્ઞાન ની સંવેદન વ્યક્તિઓ છે, પર્યાયો છે, એ આપોઆપ ઉછળવા લાગી, નિર્મળતા અંદર થી આવવા માંડી. આત્મા પોતે અનંત પવિત્રતાનો પિંડ છે, પરિપૂર્ણ નિર્મળતા, બેહદ નિર્મળતા ની સામર્થ્ય છે એની અંદર, એ પર્યાયોમાં પ્રગટ થવા માંડ્યું, ઉછળી ઉછળી ને. ભાવાર્થ, જેમ ઘણા રત્નો વાળો સમુદ્ર એક જળથી જ ભરેલો છે, એ જળ નિર્મળ જળ લેવું, અને તેમાં નાના મોટા અનંત અનેક તરંગો ઉછળે છે, તે એક જળ, તે એક જળ રૂપ જ છે, અનેક તરંગો એક જળ રૂપે છે, અનેક જળ રૂપે નથી, એ દ્રષ્ટાંત લીધો છે. તેમ ઘણા ગુણો નો ભંડાર, કેટલા અનંત ગુણો નો, ઘણા એટલે અનંત ગુણો નો ભંડાર. રાખો થઈને ફરે છે પણ કે તું અનંત ગુણો નો ભંડાર છો. પ્રદેશે પ્રદેશે અનંત સુખ ભરેલું છે. એક એક પ્રદેશે, એક પ્રદેશ એટલે એક પરમાણુ રહે એટલી જગ્યામાં કેટલું સુખ અસ્તિત્વ ધરાવે છે, અનંત સુખ અસ્તિત્વ ધરાવે છે. આ યોગ્યો એનું ધ્યાન ધરે છે, દિન રાત્ર રહે તો ધ્યાન મહે. કૃપાલદેવ નું પદ છે કે સુખધામ અનંત સુસંત છે. સુસંત એટલે યોગ્ય છે, એ સંતો છે, એ સુખધામ એવો આત્મા, એનું રાત્રિ દિન એનું ધ્યાન ધરે છે, એના ધ્યાનમાં પડ્યા છે. એટલે એને દુઃખ ક્યાંથી હોય? પોતાના સુખની વિદ્યમાનતા નો અનુભવ બહુ મોટી વાત છે. છે, હાજર છે, હૈયાત છે, મોજૂદ છે. તારે સુખ માટે ક્યાંય બહાર જોવું પડે એમ નથી. એવો અનંત અનંત બેહદ સુખ નો દરિયો અંદર છે, ડોલે છે ને ઉછાળદાર પર્યાયમાં એમ કે છે. શું એને જોઈશ ત્યાં ઉછાળો ખાય છે, ખાશે અંદરથી. એવું એક જ્ઞાનનું સાધન એવું છે કે એને જોવે ત્યાં અંદરથી ઉછાળો ખાઈને પર્યાય બહાર આવે છે. તેમ અનંત ગુણોનો ભંડાર આ જ્ઞાન સમુદ્ર. જો સમુદ્રમાં જ્ઞાન શબ્દ લગાડ્યો, ત્યાં જ્ઞાન સમુદ્ર વિદ્યાને લેવી છે ને, એટલે જ્ઞાન 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 જ્ઞાનથી જ વાત કરશે. 205માં 206માં એકલું જ્ઞાન થી જ વાત કરશે ને, જ્ઞાન વગરના બધા હેરાન થઈ ગયા. જો તને મોક્ષની ઈચ્છા હોય તો આ જ્ઞાનપદને ગ્રહણ કરે એમ 205મી ગાથામાં કહેશે. નહીતર એ જ્ઞાન ગુણ રહીત એટલે જ્ઞાનના વેદન રહીત બધા કોઈ આ પદને નથી પામી શકતા, ગમે એ કરે ને ટૂંકી મરે તો. એ તો 142માં પછી એ લેશે. ક્લેશ પામો તો પામો, તૂટી મરો તો તૂટી મરો, ભાંગી જાવ તો ભાંગી જાવ શરીર થી. જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના પ્રાપ્ત ક્ષમંતે નહીં. આપણે તો કળષ્ટિકામાં ચાલી ગયું છે. એમ ઘણા ગુણો નો ભંડાર આ જ્ઞાન સમુદ્ર, જ્ઞાન સમુદ્ર લીધો છે. શું? જેમ પાણીનો સમુદ્ર છે ને, એમાં નિર્મળ જ્ઞાન નો સમુદ્ર છે. અગાધ જ્ઞાન ભરેલું છે, નિર્મળ 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 એવું અગાધ જ્ઞાન ભરેલું છે. આ બાજુ જોયે છે, વેરાવળ બાજુ દરિયો, દરિયાનું પાણી નિર્મળ ચોખ્ખું દેખાય છે, નિર્મળ ગણો છે. આપણા ઘોઘા બાજુ બધું ડોળું પાણી છે, માટી આવે છે ને, એટલે ત્યાં એકદમ કાચ જેવું નિર્મળ એકદમ નીલા રંગનો દેખાય. શું બિલોરી કાચ હોય ને એવું, એવું જ્ઞાન સમુદ્ર આ જ્ઞાન જળથી જ ભરેલો છે. અને કર્મના નિમિત્તથી જ્ઞાનના અનેક ભેદોને વ્યક્તિઓ આપોઆપ પ્રગટ થાય છે. દરિયો જોનારો આ મોજું નાનું ને આ મોજું મોટું એમ જોયા કરે છે, દરિયો જ જોવે છે આખો. એક એક મોજાને થોડું જોવા રોકાય, અનંતા મોજા છે એ મોટા, એ બધા મોજાને ગૌણ કરો. આખો સમુદ્ર જોવાની મજા છે, આખા સમુદ્રનું દર્શન કરવું છે. એક મોજાનું નહીં પણ આખા સમુદ્રને દર્શન કરવું છે. એમ જ્ઞાનના અનેક ભેદોને છે વ્યક્તિઓ, એમ કર્મના નિમિત્તથી જ્ઞાનના અનેક ભેદીઓ ભેદોને વ્યક્તિઓ કે જે આપોઆપ પ્રગટ થાય છે, કે વ્યક્તિઓએ જ્ઞાન રૂપ જ જાણવી, એક સમુદ્રના રૂપે એને જુઓ. જુદા જુદા ભેદો જોવામાં વિકલ્પની ઉત્પત્તિ થઈ જશે. એ જ્ઞાન રૂપ જાણવું, ખંડ ખંડ રૂપે ન અનુભવવી, ખંડ ખંડ રૂપે એનો અનુભવ ન કરવો. ખંડખંડ એટલે એક એક મોજાને, એક એક જ્ઞાનના, મતિ જ્ઞાન કહેવાય ને, શ્રુત જ્ઞાન કહેવાય ને, પાછળમાં એ શીખવામાં આવે. મતિ જ્ઞાન કોને કહેવું, શ્રુત જ્ઞાન કોને કહેવું, મનપુરી જ્ઞાનનું સ્વરૂપ શું, એ બધું જાણવાનો વિષય છે. અવલંબન એક જ્ઞાન સામાન્ય પદનું લેવાનું છે, એ બધા તો માત્ર જાણવા પડતું છે. જાણવું ને અવલંબવું જુદી જુદી વસ્તુ છે. જાણવામાં એમ લાગે ભાઈ પાંચ જ્ઞાનના ભેદો કેવા છે, બરાબર સમજે છે, જાણી શકે છે, સારી વાત છે. અવલંબન શું? અવલંબન તો એ જ્ઞાન સામાન્યનું લેવા યોગ્ય છે. એ પ્રશ્નોત્તરમાં એ નાખવું જોઈએ, એ જ્ઞાન સામાન્ય કોને કહેવું, પાંચ જ્ઞાનના ભેદો નાખે છે. અભેદનું કેમ નથી નાખ્યું? નાખવું જોઈએ કે ન નાખવું જોઈએ? અવલંબન નો વિષય છે, આદરવાનો વિષય છે, એ તો નાખવો નથી, એ નાખવું જોઈએ. બરૈયાજી આમ તો લખ્યું છે ને, અમુક પ્રશ્નોત્તર માળા તો બરૈયાજી ની છે. ક્લિશતામ સ્વયમેવ દુષ્કરેતરે મોક્ષેન્મુખે કર્મભિ ક્લિશતામ ચ પરે મહાવ્રત તપોભારેણ ભગ્નાશ્ચરમ સાક્ષાત મોક્ષમ ઇદમ નિરામય પદમ સંવેદ્યમાનં સ્વયં જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના કથમપિ પ્રાપ્તુમ ક્ષમંતે નહિ. કોઈ જીવો તો અતિ દુષ્કર અને મોક્ષથી પરાંગમુખ એવા કર્મો વડે સ્વયમેવ અર્થાત જીનાજ્ઞા વિના ક્લેશ પામો તો પામો, અન્ય મતે લીધા છે. અન્ય મતમાં પણ ઘણા જીવો બહુ કઠિન તપશ્ચર્યા કરે છે, પંચાંગની તપ તપે ઊંધે માથે લટકે ને નીચે અગ્નિ સળગાવે, બીજાને રોગ થઈ જાય એવા તપ કરે તો બીજાને રોગમાં આવી જાય. પણ એ બધા ટેવાયેલા પ્રેક્ટિસ કરીને, હો એટલી ઠંડી ખાય, એટલી ગરમી ખાય અને રોગ ન થાય. ખોરાક એવા પાછા ખાય એવું બધા, અન્ય મતીમાં તો એ જાતનો બધો મિષ્ટાન ખાવાનો ને એ બધું હોય છે, ત્યાં ઘી બહુ ખાય એ લોકો, કાળી રોટી ધોળી દાળ એમ કે. હા, કાકી બાવા હોય ને, મહારાજ શેનું ભોજન કરશો? તો કે કાળી રોટી ને ધોળી દાળ. કાળી રોટી એટલે ઘીના માલપુઆ, માલપુઆ એટલે પુટલા આપણે જેને કહે છે. હા, તમારે ચીલા કહે છે, ઘીમાં બનાવે છે. તમારે બનાવે છે ઘીમાં માલપુઆ બનાવે છે કે? ઘી અંદર ઘણું આવે એવી રીતે. અને દૂધ પાકે ને યાર, બે મીઠી ચીજ પાછી માલપુઆ ને દૂધ પાક બે ગળ પણ ખાય. સાંજે 4 વાગે 5 વાગે તપશ્ચર્યા એની પૂરું થાય પછી શું ખાશો મહારાજ? તો કે કાળી રોટી ને ધોળી દાળ, ઘીના માલપુઆ ને દૂધ પાક ખાય. હરખું હરખે રીતે ખાઈ શકે, શરીર શક્તિ એટલી હોય એને. તપશ્ચર્યા એટલી જ કરે પાછી, બીજાને અધધ થઈ જાય. એ જીનાજ્ઞા વિના અહીંયા લીધું છે. જીનાજ્ઞા વિના એટલે અન્ય મતમાં જીન નથી, જીનેશ્વર નથી. એના શાસ્ત્ર પ્રમાણે, એના ગુરુએ કહ્યા પ્રમાણે, એની પરંપરા પ્રમાણે એમ કોઈ જીવો તો અતિ દુષ્કર છે એવું નહીં, મહાદુખે કરીને કરી શકાય એવા, જેવા તેવા નહીં, એવા મોક્ષથી પરાંગમુખ એવા કર્મો વડે, કર્મો એટલે કાર્યો, સ્વયમેવ પોતાની મેળે જીનાજ્ઞા, સ્વયમેવ એટલે ભગવાનની આજ્ઞા, જીનેશ્વરની આજ્ઞા વગર પોતાના સ્વચ્છંદથી ક્લેશ પામો તો પામો. એ બધા ક્લેશિતામ, ક્લેશ પામો તો પામો. એટલું આ ક્લેશ પામવા સિવાય કઈ હાથમાં શાંતિ આવશે નહીં. અને બીજા કોઈ જીવો એટલે અહીંયા જૈનો લેવા, શું મહાવ્રત તપ વારણ, કેમ કે મહાવ્રત છે એ જૈન દર્શનમાં છે. 5 મહાવ્રત જૈન દર્શન સિવાય 12માં નથી. બીજા કોઈ જીવો મહાવ્રત તપ ભારણ એટલે મોક્ષની સન્મુખ અર્થાત કથંચિત જીનાજ્ઞામાં કહેલા મહાવ્રત અને તપના ભારથી ઘણા વખત સુધી ભગ્ન થયા થકા, તૂટી મળતા થકા ક્લેશને પામો તો
પામો.
ભગવાને કહ્યું છે એ રીતે જીનાગમ અનુસાર પંચ મહાવ્રત ને તપશ્ચર્યા કરે જ્ઞાન વિના. શું ભલે ને તૂટી મરે કે ક્લેશ પામશે, બીજું કઈ મળશે? એનો અર્થ એ થયો, અત્યારે આટલું તો કોઈ કરતું નથી, કે જીનાજ્ઞા વિના એટલે તત્વજ્ઞાન વિના એટલે સ્વાનુભવ વિના બધી તપશ્ચર્યા ગમે તે કરે, તૂટી મરે તો શું કરે, ગમે તે કરે તો એથી કઈ મળવાનું નથી. સંપ્રદાયમાં જે ઓગ સંજ્ઞા એ તપશ્ચર્યા થાય છે એનો નિષેધામાં આવી જાય છે. પરંતુ જે સાક્ષાત મોક્ષ સ્વરૂપ જ છે, લ્યો શું સ્વરૂપ કેવું છે? એ તો સાક્ષાત મોક્ષ સ્વરૂપ છે. નિરામય પદ છે, રોગાદી સમસ્ત ક્લેશ વિનાનું છે, નિરામય એ વેદાંતની પરિભાષા છે. નિરામ સ્થિતિ, નિરોગ સ્થિતિને નિરામ સ્થિતિ કહેવામાં આવે છે, રોગી સ્થિતિને સ્વામ સ્થિતિ કહેવામાં આવે છે. એકદમ નિર્મળ એ પદ છે, ક્લેશ વિનાનું પદ છે, અને સ્વયં સંવેદ્યમાન છે, પોતાની મેળે પોતે વેદવામાં આવે છે, કોઈના દ્વારા, કોઈ અન્ય સાધન દ્વારા નહીં, કસાયની મનતા દ્વારા પણ નહીં, પછી બીજી વાતો રહેતી નથી કાંઈ. દેવગુરુ શાસ્ત્ર તો નહીં, કસાયની મંદતા પણ નહીં, અને પૂર્વ પર્યાય પણ નહીં. સ્વયં સંવેદ્યમાન છે એવું આ જ્ઞાન, તો એ જ જ્ઞાન ગુણ પોતે પોતાની વર્તમાનને વેદે છે ને. આ જ્ઞાન તો જ્ઞાન ગુણ વિના, એટલે જ્ઞાન વેદન વિના, જ્ઞાનના અનુભવ વિના કોઈ પણ રીતે તેઓ પ્રાપ્ત કરી શકતા જ નથી. જે શુદ્ધાત્મ પદ છે એ જ્ઞાન વેદન વિના એની પ્રાપ્તિ નથી, વિકલ્પથી પ્રાપ્તિ નથી, અનુમાનથી પ્રાપ્તિ નથી, કલ્પનાથી પ્રાપ્તિ નથી, શાસ્ત્ર વાંચનથી પ્રાપ્તિ નથી, એ જ્ઞાન વેદનથી જ એની પ્રાપ્તિ છે. બહુ સરસ લીધી છે વાત. આ જ્ઞાન તો જ્ઞાન ગુણ વિના, એટલે જ્ઞાન વેદન વિના, કોઈ પણ રીતે જ્ઞાનાનુભવ વિના આ પદની પ્રાપ્તિ કોઈ કરી શકતું નથી, કોઈ જીવ ન કરી શકે. આ એક જ પારમાર્થિક ઉપાય છે, એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, આ એક જ પંથ છે, બીજો કોઈ પંથ નથી. આચાર્ય ભગવાન નું જજમેન્ટ છે ને, જીનેશ્વર દેવ નું પણ આ જજમેન્ટ છે, અનંતા જ્ઞાનીઓનું પણ
આ જજમેન્ટ
આ જજમેન્ટ છે. જ્ઞાન વેદન વિના સ્વરૂપની પ્રાપ્તિ નથી, નથી ને. જ્ઞાન વેદનમાં, જ્ઞાન વેદનામાં, નિર્વિકલ્પ જ્ઞાન વેદનામાં શાંતિ ભરી છે. ગુરુદેવ લીધું ને, નિર્વિકલ્પ જ્ઞાન વેદના, રાગની ઉપેક્ષા કરીને જે અંદરમાં પોતાનું લક્ષ કરે, શાંતિના ફુવારા છૂટે એમ છે. એટલી અંદર શાંતિ ભરી છે ને, સીધી અંદરથી ઉછળીને બહાર આવે છે. એવું સ્વયં સંવેદ્યમાન પદ છે એવું જ્ઞાન, જે પોતે જ પોતાથી વિદાય રહ્યું છે એવું જ્ઞાન, એ જ્ઞાન તો જ્ઞાન ગુણ વિના, એવા સ્વભાવ વિના કોઈ પણ રીતે તેઓ પ્રાપ્ત કરી શકે નહીં. બધી ક્રિયા પ્રક્રિયા આ સિવાયની નિષ્ફળ છે. આને માટે કરો તે કરો, આને છોડીને કરવાની કઈ વાત નથી.